ओम श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट 13 जून 2017 पत्र समीक्षा श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक 167 બહુ પ્રારંભ અવસ્થાનો આ પત્ર છે. અને એમાં કૃપાળુદેવે પોતાની અંતરંગ દશા એ વ્યક્ત કરી છે, ઇનડાયરેક્ટલી, સીધે સીધી નહીં. એટલું એમાં રહસ્ય છે અને એટલું આ પુરુષનું ચરિત્ર જો આપણને ઓળખી શકીએ તો ઓળખવાના સંકેત છે. ખંભાતના મુમુક્ષુઓને સમાગમ જોઈએ છે, પોતે સમાગમ આપી શકે એમ નથી. ઉદય એટલો વિચિત્ર છે કે જેથી કરીને સત્સમાગમ આપીને માર્ગ પ્રકાશવો અથવા તત્વ કોઈને સમજાવવું એવી અવસ્થા નથી. તે સમયે એક કોઈ પૂર્વ કૃપાળુદેવના પૂર્વના જન્મની સાધનામાં કોઈ એક સાધકનો જીવ એમની સાથે હતો અને એ વર્તમાનમાં કબીર સંપ્રદાયની અંદર છે. કૃપાળુદેવને એ અંતર્યામી પણ હોવાને કારણે એ જાણે છે. અને આ વ્યક્તિ એમની પાસે જો આ ધર્મજના ભાઈઓ, ખંભાતના ભાઈઓ જાય, એ ધર્મજમાં બિરાજતા હતા, કબીર ટેકરી ધર્મજ, તો એને જવાની પ્રેરણા કરે છે. પ્રેરણા કરે છે સત્પુરુષના સત્સંગમાં કેમ જવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વ્યવહાર કરવો, કેટલી ઝીણવટ ભરેલી વાત લખે છે. આપણને તો સત્પુરુષના દર્શન કરતા પણ આવડતું નથી. આપણે આપણી ધૂનમાં ને ધૂનમાં જ બધું કરતા હોય છે અને માનીએ છીએ કે હું જે કંઈ કરું છું એ સાચું. એટલા ભ્રાંતિમાં છીએ. કૃપાળુદેવ જે ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનય પાઠ પહેલો જે મૂક્યો છે, અધ્યયન પહેલું, એ વિનય શબ્દ અહીંયા શું છે એ સમજાય કે તમે ધર્માજમાં જાઓ તો કેવી રીતે જાઓ, કેવી રીતે બેસવું, કેવી રીતે બોલવું. અરે એ પૂછે એનો જ જવાબ આપવો, એક સાથે ત્રણ જણાએ ચાર જણાએ બોલવું નહીં. અહીંયા તો જ્ઞાની પુરુષ કંઈ કહે એને સામે 10 વાક્ય આપણે કહી કે તમારા કરતાં એમને તો બોલો ભાઈ, આને કંઈ પહોંચાય? આ પાછો સત્યને પ્રાપ્ત કરવા નીકળો છે અને ઉછળે છે, અજ્ઞાન એનું ઉછળે છે. કૃપાળુદેવ કહે છે શાંત રહેજો, પહેલાં વિનય કરજો, કુશળ પૂછજો, પછી મૌન બેસજો, એ કહેતે જ બોલજો અને એક જ જણ બોલજો, બને તો સાંભળવાનું રાખવું. સૌથી શ્રેષ્ઠ ઉપાય સત્રે મેળવવાનો, બોધને મેળવવાનો, એ સારા શ્રોતા બનવું તે છે. આ તો બકબક કરવાની ટેવ પડી ગઈ છે. એક પણ વાત નીકળે એટલે તરત જ પોતે એમાં 10 વાક્ય બોલે, મને ખબર છે બધી. અરે તારો ટેસ્ટ લેવા માટે સત્પુરુષ બેઠા છે, જ્ઞાની પુરુષ તારી પરીક્ષા કરવા બેઠા છે કે તું એની પાસે જઈને બોધ લેવા પ્રયત્ન કરે છે? પરિસ્થિતિ શું છે? કોણ ગુરુ ને કોણ શિષ્ય એ જ ભલાઈ જાય છે. જાય છે શિષ્ય તરીકે, બને છે ગુરુ. અહીંયા કહે છે કે તમે એ પહેલાં એને જણાવજો. એમાં એક શબ્દ એમણે મૂક્યો છે પોતા માટે, જ્ઞાનાવતાર. શ્રીમદે જ્ઞાનાવતાર શબ્દ પોતા માટે વાપર્યો છે અને આ પત્રમાં મૂક્યો છે. 14 વાર એનો ઉલ્લેખ છે, 14 વાર, કે એ તમે એને કહેજો કે જ્ઞાનાવતારની પ્રેરણાથી અમે આવ્યા છીએ, એણે અમને તમારી પાસે મોકલા છે. સત્સંગની ઈચ્છાથી જ આવ્યા છે. આટલું કહ્યા પછી તેમને બોલવા દેવા, આ તો આપણે સત્સંગની ઈચ્છાથી આવ્યા છીએ ને પછી અમે આમ કરે છે ને અમે આમ કરે છે ને અમે શ્રીમદમાં છીએ ને અમે તો રોજ જાય છે, તને કોણે પૂછ્યું છે, શું બતાવવા આવ્યો છું તું? તારી જ ગાથા કાવ્યની છે, તારી જ કથા કરવાની છે, શું કામ જાસ જ્ઞાની પાસે સમય બગાડવા? અમે તો આમ કરીએ, અમે તો તેમ કરીએ, એ બધું બતાવવા જવાનું છે કે સામો શું કહે છે એ સાંભળવું છે? એમાં લખ્યું છે, અમને કોઈ જ્ઞાનાવતાર પુરુષનો સમાગમ થયો હતો, તેમની અલૌકિક દશા જોઈ અમને આશ્ચર્ય ઉપજ્યું હતું. કોની? જ્ઞાનાવતારની દશા કેવી? અલૌકિક. આ એ સમયની વાત છે, હજી એ ક્યાંય બહાર પ્રગટમાં નથી, પ્રકાશમાં નથી, સામાન્ય રીતે એમને કોઈ ઓળખા નથી. એની દશા એવી અલૌકિક હતી. અમે જૈન છતાં એમણે અમને એક સૂત્ર આપ્યું હતું, નિર્વિસંવાદપણે વર્તવાનો ઉપદેશ આપ્યો હતો. સત્ય એક જ છે, સત્યને કોઈ લેબલ નથી, જૈનનું, વૈષ્ણવનું, વેદાંતનું, સત્યને કોઈ લેબલ નથી. સત સતત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, જૈનમાં જ હોય છે એવું નહીં. આપણા મગજની અંદર એટલી બધી માન્યતાઓ બંધાયેલી છે કે જે કંઈ સાચું જગતમાં છે એ બધું અમારી પાસે જ છે, અમને જ ખબર છે અને અમે માનીએ છીએ તે જ સાચું છે. આ પુરુષે અમને કહ્યું કે તમે ભલે જૈન રહ્યા પણ સાચું જૈનત્વ પ્રાપ્ત કરવું હશે તો તમે નિર્વિસંવાદપણે વર્તજો, કારણ કે સત્ય એક જ છે, બે પ્રકારનું નથી. સત્ય એક જ છે, બે પ્રકારનું નથી. સત છે એ આત્મદ્રવ્ય છે, 6 દ્રવ્યમાં સત છે એ આત્મદ્રવ્ય છે, ચૈતન્ય છે. ચૈતન્યના 2 પ્રકારના હોય, શંકરાચાર્યનું ચૈતન્ય અને મહાવીરનું ચૈતન્ય, રામનું ચૈતન્ય, કૃષ્ણનું ચૈતન્ય. એની જે કંઈ ગુણો છે, એનો ધર્મ છે, એમાં કોઈ ભેદ ન હોઈ શકે. કૃપાળુ દેવને જે શુદ્ધ સંકિત થયું હતું એ સંકિત એટલે આત્મદર્શન, પણ શુદ્ધ આત્મદર્શન એટલે તમામ આત્મા સમાન છે, આ સંપ્રદાયનો કે પેલા સંપ્રદાયનો, જેમાં ભેદ ન પક્ષ. અહીંયા તો મારો છે એનો પક્ષ એટલો બધો આપણને વેદાય છે. દિગંબર આમનાયમાં એને ગૃહિત મિથ્યાત્વ કીધું છે કે સત એક હોવા છતાં તને તારા ગુરુનું સત જ બેસ્ટ લાગે છે, બસ એ સિવાય કંઈ નહીં. મારા ગુરુએ બતાવેલું સત છે એ જ સત, જ્યાં જ્યાં સદગુરુઓ છે બધામાં આ જ છે. આવી પ્રકારની દ્રષ્ટિ, નિર્વિસંવાદ જૈન ધર્મનો આધાર છે, અનેકાંત અને સ્યાદવાદ. અનેકાંત જેમ નથી ત્યાં જૈનત્વ નથી, એ ઘોર મિથ્યાત્વ છે. જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. આ સત સાચો જ્ઞાની હોય છે, સત્ય ખરેખર, દાંભિક નહીં, સાંપ્રદાયિક નહીં, લૌકિક નહીં, જેની અલૌકિક દશા છે, જે પોતાના સ્વરૂપમાં સ્થિત છે, આવો કોઈ પુરુષ વિરલ, જેને પરમ કૃપાળુદેવ સત્પુરુષ કહે છે, સતરૂપ જ છે, એના રોમે રોમે, શ્વાસે શ્વાસે સતત શ્વસી રહ્યું છે, શ્વાસમાં અને ઉચ્છવાસમાં સતત છે. એટલે નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, કહ્યામાં નથી, વાંચવામાં નથી, સાંભળવામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી, આ સત્પુરુષનું એક અદ્ભુત દર્શન પરમ કૃપાળુ દેવે જેણે કરાવ્યું છે. કે આવા સત્પુરુષ, એનો અનુગ્રહ પ્રાપ્ત થાય, આવા પુરુષનો આપણને સમાગમ પ્રાપ્ત થાય તો સતની પ્રાપ્તિ થાય, નહીં તો ભ્રાંતિની જ પ્રાપ્તિ થવાની. સત નહીં મળે, સતના નામે મિથ્યા માન્યતા મળશે, આગ્રહ મળશે, પણ એ આગ્રહમાં સત નહીં હોય. અને જીવન જીવવાનો મંત્ર આપ્યો આ પુરુષે કે જેમ જીવનું બંધન નિવૃત્ત થાય તેમ કરવું યોગ્ય છે. સાદામાં સાદો બોધ સમજાય આપણને, બહુ કઠિન આપણે બહુ તત્વજ્ઞાનની ચર્ચામાં જઈએ છીએ, અહીંયા સીધી વાત છે. જીવ સંસારી અવસ્થામાં છે એટલે એ બંધનની અવસ્થામાં છે, એને જીવવું એવી રીતે કે જેમ બંધન નિવૃત્ત થાય. જે છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવી શકતો નથી. મારી દ્રષ્ટિ, પારમાર્થિક દ્રષ્ટિ શું હોવી જોઈએ? પ્રત્યેક ધર્મક્રિયા કરતી વખતે બંધનથી નિવૃત્તિ એનું પરિણામ છે કે બંધની વૃદ્ધિ એનું પરિણામ છે? બંધના કારણો જો ઊભા હોય, પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ ઊભા છે, કૃપાળુદેવે લખ્યું છે જુઠાભાઈના પત્રમાં, ત્યાં સુધી પરિભ્રમણની નિવૃત્તિ થાય નહીં ભાઈ, કારણ ઊભું છે, એમ બંધના કારણો ઊભા છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, અવિરતિ છે, પ્રમાદ છે, કસાય છે, યોગ છે, આ બંધના કારણો છે. હું જે જે પ્રવૃત્તિ કરું છું એનાથી આ કારણો નિર્મૂળ થાય છે કે કારણોમાં વૃદ્ધિ થાય છે, કારણો દ્રઢ થાય છે? સાદો હિસાબ છૂટવાનો, બંધનની નિવૃત્તિ થાય તેમ કરવું યોગ્ય છે, અને એના માટે જૈનાદિક મતોનો આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી. સત્યનો જ આગ્રહ રાખવો, મતને વિશે મધ્યસ્થ રહેવું. આગ્રહ જો હોય તો સતનો, જે સનાતન છે, સર્વત્ર છે, સાર્વજનિક છે, એનો જ આગ્રહ રાખવો. ગમે ત્યાંથી, ગમે તે દિશામાંથી અમને સત પ્રાપ્ત થાવ, આ સાધકની શુદ્ધ દ્રષ્ટિ છે. અને હવે આ વસ્તુ એને અમને કહી, અમને આટલું બતાવ્યું કે કેમ જીવવું, તો કે બંધન જેમ નિવૃત્ત થાય તેમ જીવવું. આખરે મોક્ષ એટલે શું? સર્વ પ્રકારના બંધનોથી સર્વથા છૂટવું, તે મોક્ષ. સર્વ પ્રકારના બંધનથી સર્વથા છૂટવું તે મોક્ષ. તો બંધન નિવૃત્ત થાય તો બંધનના કારણો નિવૃત્ત કરવા જોઈએ. અને આત્મસિદ્ધિનો મંત્ર, જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની જડ, થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા, રાગ દ્વેષ અણ હેતુ. જૈન દર્શને નિચોડ કાઢીને કહ્યું છે કે જીવના બંધનનું કારણ રાગ દ્વેષ, સંસારનું કારણ રાગ દ્વેષ. રાગ દોષ બંધ કરત હૈ ઉનકો ના સકરેંગે, આનંદગંજી. અબ હમ અમર ભયે ન મરેંગે. ટૂંકામાં ટૂંકું રાગ દ્વેષ કૃપાળુ દેવે પણ જુટાભાઈને કહ્યું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી નિવૃત્ત થવું એ જ મારો ધર્મ છે. તે અત્યારે તમને બોધી જાઉં છું, આગળ પણ તે જ છે. આત્મામાંથી રાગ દ્વેષ ગયે ગમે ત્યાં બેઠો હોય તો પણ કેવટનંદ પ્રગટે. પણ રાગ દ્વેષ ગયા વિના પહાડ ઉપરથી પડતું મૂકે કે ઝાડની માફક સુકાઈ જાય વર્ષો સુધી તપીને, તો પણ બંધન જાય નહીં. આ ટૂંકું છે બધું, આ ચાવીઓ છે બધી, કે કારણ દૂર કરો કાર્ય દૂર થશે. અત્યારે કાર્ય એ આપણું બંધન છે, સંસારી અવસ્થા, આપણી વર્તમાન પર્યાય, શરીર સાથેનો સંયોગ, આ બંધન છે. આ બંધન સ્વજનોનું છે, કુટુંબીજનોનું છે, પરિગ્રહનું છે, વિચાર વિકલ્પનું પણ છે. આ બધા બંધનો આપણી સાથે છે, આમાંનું એક કઈ આત્મા સાથે સ્વભાવ સાથે જોડાયેલું નથી. સ્વભાવને કઈ સંબંધ નથી. આત્મા તો અનંત જ્ઞાની છે, એનું જ્ઞાન નિર્મળ છે, એ જ્ઞાન સ્વભાવી છે. એના જ્ઞાનમાં નથી રાગ નથી દ્વેષ, એનું જ્ઞાન શુદ્ધ છે, નિર્મળ છે, નિર્લેપ છે. એટલે અહીંયા એણે અમને આગ્રહ રાખ્યો છે, મતને વિશે મધ્યસ્થ રહેવું. એ હાલ યુવાવસ્થાના પહેલા ભાગમાં અમને જેણે મોકલા એ હજુ યુવાન છે. અને પછી કહે છે, નિસંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. આ કૃપાળુ દેવની ઓળખાણ. આ એણે ખંભાતના મુમુક્ષુને કહ્યું કે તમે અમારી ઓળખાણ એક કબીરપંથીને આ રીતે આપજો. તેવો નિસંદેહ, કોઈ શંકાનું કારણ નથી. હવે આ શું જાતની પબ્લિસિટી કરે છે કનકભાઈ? પોતાની પબ્લિસિટી નથી. પહેલાને જો ઓળખાણને કારણે ક્લિક થાય, પૂર્વ સંબંધ જાગૃત થાય, નિસંદેહ જ્ઞાનાવતાર છે, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે, જ્ઞાનાવતાર. જગતમાં બહુ જ ઓછી એવી આત્મ અવસ્થા હોય છે કે જન્મજાત જ્ઞાની હોય. સામાન્ય રીતે જન્મ લીધા પછી સાધનામાં જ્ઞાન ઉત્પન્ન થતું હોય છે. પણ એક અવસ્થા છે તીર્થંકરોની, કે તીર્થંકરો જન્મજાત ત્રણ જ્ઞાનના ધણી છે. એને મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે, એ જન્મજાત જ્ઞાનના ધણી છે. કૃપાળુદેવે પત્રાંક 430માં લખ્યું છે કે અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી. અમારી અજ્ઞાન અવસ્થા જ નથી, આ જન્મ ધારણ કર્યો ત્યારથી. શરીરને અને આત્માને કાંઈ સંબંધ નથી, આત્મા જ્ઞાની છે. શરીર અજ્ઞાનજન્ય કર્મનું પરિણામ છે, બંને ભિન્ન છે. કર્મના પિંડમાં રહેલો ચૈતન્યનો પિંડ એ શુદ્ધ છે. ઓળખવા છે ને જ્ઞાની પુરુષને, ઓળખવા હોય તો. એટલે કે છે એ આવું અવસ્થા તો કોઈ એવા લોકોત્તર ચરિત્ર હોય ને એમાં જ પ્રાપ્ત હોય કે જન્મજાત જ્ઞાની હોય. જ્ઞાની એટલે આત્મજ્ઞાની, અહીંયા ક્યાંય શાસ્ત્ર જ્ઞાની ન લેવા, નહીં તો પાછી ભૂલ થઈ જશે. કેમ કે જન્મજાત શાસ્ત્ર જ્ઞાની તો ઘણા હોય, કૃપાળુદેવ પણ હતા. એમણે કહ્યું કે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળી ભાન થઈ આવે છે. તો જન્મજાત આ બધું તો છે જ, પ્લસ જ્ઞાની એટલે આત્મજ્ઞાની. જૈન ધર્મમાં અથવા તો જ્યાં ત્યાં કૃપાળુદેવના વચનમાં જ્ઞાની શબ્દ આવે ત્યાં શબ્દ જ્ઞાની નથી, ભાષા જ્ઞાની નથી, શાસ્ત્ર જ્ઞાની નથી, આત્મજ્ઞાનીની વાત ચાલે છે. જેને પોતાના નિજ સ્વરૂપનું ભાન પ્રગટ થયું છે, દર્શન થયું છે, અને એ વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. કોઈ પારખી શકે, કોઈ ન પારખી શકે. ગાંધીએ લખ્યું હતું કે અપૂર્વ અવસરની પહેલી બે કડીમાં જે વૈરાગ્યનું વર્ણન એમને કર્યું છે, એ વૈરાગ્ય તો મેં એના જીવનમાં નિતરતો જોયો. 2 વર્ષ સુધી હું એને મળ્યો તો એના જીવનમાં વૈરાગ્યની ધારા હતી. એ વેપારીની જાત એની નહોતી, એની જાત વિતરાગીની હતી. જગતની એક પણ ચીજ પ્રત્યે એમને મોહ બુદ્ધિ થઈ હોય એવું ક્યારેય અમને લાગ્યું નથી. એટલે આખું જગત સોનાનું થાય તો પણ તૃણવત છે, જગત લેવાને માટે પ્રવૃત્તિ કરે, આની પ્રવૃત્તિ દેવાને માટે થાય. માટે ક્યાંય પણ પ્રકારનું લાગે તો મોહરહિત અવસ્થામાં વેપાર થાય, મોહરહિત અવસ્થામાં વ્યવહારમાં રહેવાય. આરબનું દ્રષ્ટાંત, બીજા વેપારી સાથેના કોન્ટ્રાક્ટનું દ્રષ્ટાંત, આ બધા બતાવે છે કે કેવા નિસ્પૃહ હશે. અંતરંગ સ્પૃહા જેને નથી, એવી ગુપ્ત જેની આચરણા છે, કોણ ઓળખી શકે એને? માત્ર મુમુક્ષુ. મુમુક્ષુના નેત્ર વિના મહાત્મા કદી ઓળખાશે નહીં. અને મુમુક્ષુતા એ મોક્ષ માટે પ્રયત્ન કરનાર જીવ છે, મોક્ષને જાણનાર નહીં એ મુમુક્ષુ નથી. આપણી ઘણી ગેરસમજણ છે. એટલે કૃપાળુદેવની વ્યાખ્યામાં કાંઈ ભૂલ નથી. જગતની તમામ પ્રકારની મોહાશક્તિથી જે મૂંઝાય, બસ આપણે અહીં અટકી ગયા. પણ એમણે બીજું વાક્ય લખ્યું છે, અને એક મોક્ષને વિશે જ યત્ન કરે તેને મુમુક્ષુતા કહીએ છીએ. એનો પ્રયત્ન એને જીવન જીવવાનું છૂટવા માટે જ, એ પ્રયત્નશીલ છે, પ્રયોગવીર છે. એ માત્ર મોક્ષને જાણે છે એટલું સમાપ્ત નથી. નવતત્વને જાણનારા તો ઘણા છે, પણ નવપદની સાધના કરનારા કેટલા? મુમુક્ષુતા એ પ્રયોગમાં જે જીવ છે એની વાત થાય છે, જાણકારીની વાત નથી. એટલે કહે છે કે એ વિતરાગ છે. એ જ્ઞાના પુરુષે અમને જણાવ્યું હતું કે ઈશ્વર ઈચ્છા હાલ અમને પ્રગટપણે માર્ગ કહેવા દેવાની નથી અને તમે કહેવા માગતા પણ નથી, પણ યોગ્યતા આવે અને જેવ યથાયોગ્ય મુમુક્ષુતા પામે તે માટે પ્રયત્ન કરજો. એનો અમને આદેશ હતો કે એને એની ઈશ્વરની ઈચ્છા પણ નથી કે માર્ગ પ્રકાશે, અને અમારી પણ યોગ્યતા નથી કે અમે પ્રકાશે માર્ગ તો પકડી શકીએ. એટલે કે છે કે તમને પણ હાલ કંઈ કહેવા માગતા નથી, તમારી પણ કંઈ વાત સાંભળવાની અત્યારે યોગ્યતા નથી. એટલે અમને એક જ સંદેશો આપ્યો છે કે યોગ્યતા આવે અને જીવ યથાયોગ્ય મુમુક્ષુતા પામે તે માટે પ્રયત્ન કરજો. આ બોધ, આ બોધ પાયાની વાત, પહેલું કદમ, પહેલી આપણી કૃતિ કઈ હોય પરમાર્થ માર્ગમાં, તો પરમાર્થ માર્ગને યોગ્ય પાત્રતા થાય. અને આત્મસિદ્ધિમાં કહ્યું, કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા. આ પાયાના ગુણો છે. આ જો ન હોય, ધમધમ તો હોય કસાયથી, ભવના કોઈ ખેદ ન હોય, હજી તો આ ભવે નથી મેળવ્યું, આવતા ભવે મેળવશું, અને એની ઝંખનામાં કેટલી વાર નિયાણા બાંધતો હોય પોતાના તપમાં વ્રતમાં સાધનામાં, આવા શૈલ્ય લઈને બેઠો હોય, મોક્ષ અભિલાષ નહીં પણ અનેક પ્રકારની સંસારની અભિલાષા હજુ ભરી પડી છે, એમાં મોક્ષ તો ક્યાંય નથી આવતો, મોક્ષની કોઈ પ્રાયોરિટી નથી, અગ્રતા કમ નથી, લિસ્ટમાં એનું નામ નથી, અને પ્રાણી દયાની વાત તો કેવા પૂરતી છે, બાકી આખા જગતની સાથે એને ઈર્ષાનો સંબંધ છે, મત્સર ભાવ છે, કોઈનું ઉત્કૃષ્ટપણું સહન થતું નથી, કોઈનું સુખ સહન થતું નથી, કોઈના સુખથી એને આનંદ અને પ્રસન્નતા પ્રગટ થતા નથી. એ જાણે સાંભળે ત્યારે કે હોય તો જરાક એના આમ છે ને, એમ એ બહાનું કાઢે, નિમિત્ત કાઢે, બાકી તો કે અમે એને જાણીએ છીએ. જીવની દશા તો જુઓ, અનાદિના આ સંસ્કાર છે, અનાદિના મત્સર ભાવ, ઈર્ષા ભાવ એના જીવનમાં એવો વણાઈ ગયો છે. એટલે પ્રાણી દયા શબ્દ બોલવો સરસ છે, અને પ્રાણી દયામાં એક વાત એ છે કે હામો દુઃખી છે એટલે હું એના ઉપર દયા કરું, ઉપકાર કરું છું. હાવ ખોટો ભાવ છે પ્રાણી દયાનો, સમજ વિનાની બધી વાતો ચાલે છે, તત્વજ્ઞાનના શબ્દો બોલવા છે પણ એનો એક ભાવ પકડાતો હોય છે. દયામાં જાણી પોતે શ્રેષ્ઠ છે, ઓલો હીન છે, એ દીન છે, એ યાચક છે અને પોતે મોટો દાતા છે. આ પ્રાણી દયા નથી, પણ ક્યાં ખબર, તત્વની ગહનતામાં ક્યાં જવું છે. એટલે કે છે, યથાયોગ્ય મુમુક્ષુતા પામે તે માટે પ્રયત્ન કરજો. આપનાથી બોધ પ્રાપ્ત થાય અને અમને માર્ગની પ્રાપ્તિ થાય તો તેમાં તે જ્ઞાનાવતાર રાજી જ છે. અમારે તો એના શિષ્ય થવું હતું, પણ એના શિષ્ય થવાની અમારી યોગ્યતા નહોતી, પણ હવે જો આપના શિષ્ય થાય અમે તો એમાં એ રાજી છે. આપના પ્રત્યે તેમણે પરમાર્થયુક્ત પ્રેમભાવ અમને બતાવ્યો હતો. પૂર્વના સંબંધ છે, જ્યાં મોકલે છે ત્યાં ખબર છે કે એ સાધક જીવ છે. જો મુમુક્ષુની દ્રષ્ટિ નિર્મળ હશે તો જરૂર એની પાસેથી એને વૈરાગ્યની, વિનયની એવા અનેક ગુણો પ્રાપ્ત થશે. એટલે કે છે, પરમાર્થયુક્ત પ્રેમભાવ, લૌકિક પ્રેમભાવ નહીં. આજે આપણને પરમાર્થ માર્ગમાં ઘણાય જ્ઞાનીઓ તરફથી આવો પ્રેમભાવ મળે લૌકિક હોય છે. ગણિતના આધાર ઉપર બધા સાંસારિક ગણિત કામ કરતા હોય છે. આવો નિસ્પૃહ પ્રેમભાવ એની આપણને સમજમાં આવવું પણ જરા તકલીફ છે. એ ભક્તિનો કરતા છે માટે મારો છે એમ નહીં, મારો નિંદક હોય તો પણ મારો છે. એટલો જ ઉત્કૃષ્ટ પ્રેમભાવ એને, કારણ કે એને જીવ મૈત્રી છે, પર્યાય મૈત્રી નથી. એ મને પુષ્પ ચડાવે તોય વાલો, અને એ મારી ટીકા કરે તો, આવો ભાવની વ્યાખ્યા નથી ત્યાં. પરમાર્થયુક્ત પ્રેમભાવમાં જીવ માત્ર સાથે મૈત્રી છે. આ વાત આનંદગંજી હોય, કબીર સાહેબ હોય, બધાએ આ રીત કીધી. નિંદક નિયરે રાખીએ, બાજુમાં રાખ, એની ભક્તિ કર, તો જ તારું કલ્યાણ થશે. ક્યારેક તારા દોષ તને નહીં દેખાતા હોય તો એના કારણે તને દેખાઈ જશે, તું શુદ્ધ થઈશ. બિન સાબુ, સાબુ વિના તારા મેલ વયા જશે. આવી રહસ્યમય ભાષાઓમાં જ્ઞાનીઓ આપણને સમજાવે છે. તેમને કોઈથી ભિન્ન ભાવ નથી. તમે કબીરપંથી છો માટે ન મોકલાય આપણા શિષ્યોને, વરી જશે ને એના ચેલા થઈ જશે તો આપણે કોઈને ક્યાંક જવાનું કહીએ અને એ ત્યાં ગયા અને એના પ્રભાવમાં આવી જાય તો આપણા વાડામાંથી તો માટે કેવું નહીં ક્યાંય જવાનું. આવો ભિન્ન ભાવ એમને નથી. આ કૃપાળુ દેવની અંતરદશાના બધા ઉપલક્ષણો છે, એ પકડાય તો કેવું વ્યક્તિત્વ દૈવી છે. ઇઝ અ ડિવાઇન એન્ટિટી, નોટ હ્યુમન. એ પકડાય અને એ પકડાયા પછી આવો પુરુષ મને મળ્યો છે તો મારા કલ્યાણ માટે આથી વિશેષ શું જોઈએ, તો એને મળ્યાની તૃપ્તિ થાય. જ્ઞાની પુરુષ મળ્યાનો અંદર ઉલ્લાસ પ્રગટે, એ પોતાની ધન્યતા અનુભવે, એને અહોભાવ થાય. કોઈ પણ સાધના, પરમાર્થ માર્ગની કોઈ પણ સાધના અહોભાવ વિના ફળીભૂત થતી નથી. જ્ઞાની પુરુષ પ્રત્યે અહોભાવ એ જ આરાધનાનું અધિષ્ઠાન છે. અહોભાવ નહીં હોય તો એક પણ એની આદેશ કે આજ્ઞા આપણને ઉપકારી નહીં થાય. એટલે તીર્થંકરના દર્શન કરીએ ત્યારે પણ એના પ્રત્યે અહોભાવ જોઈએ. અને આ વાત ભૂલાય નહીં અહોભાવની, એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં મૂક્યું છે. અને પરમાર્થના હજારો કાવ્યો છે, પણ એમાં આત્મસિદ્ધિની અંદર આ જે ભાગ મૂક્યો છે ગુરુ પ્રત્યેના અહોભાવનો, આની જોડ ક્યાંય બીજી નથી. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આ એક કડીની અંદર, એક ગાથાની અંદર તો એટલો બધો પરમાર્થ માર્ગનો નિચોડ છે. એને અહોભાવ છે અને અહોભાવ અંતરમાંથી આવ્યો છે, કારણ કે સડદર્શન સમજાવીને ભિન્ન બતાવ્યો માર્ગ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર માપ. અરે જ્ઞાનમાં રહેલી તલવાર તમે અમને બતાવી, દેહમાં રહેલો આત્મા હાથમાં આપ્યો, શરીરમાં રહેલું ચૈતન્ય અમને ઓળખાયું શરીરથી પર થઈને, જેવી તેવી વાત નથી. શરીર તો રૂપી છે, ઓળખાવી શકાય, એનો મહિમા ગાઈ શકાય, એના સ્વાસ્થ્ય માટેની વાત કરી શકાય, ગમે અને લોકો હિતની વાત કરે ત્યારે શરીરના હિતની વાતમાં બહુ મજા આવે. અંદર રહેલું ચૈતન્ય એ કોઈ પકડાવે એ આપણી પકડમાં આવતું નથી, કારણ કે એટલી સૂક્ષ્મ દ્રષ્ટિ આપણી હજુ કેળવાઈ નથી. એ કહે છે એમને કોઈથી ભિન્ન ભાવ નથી, આપ પ્રત્યે સ્નેહભાવ કોઈ પૂર્વના કારણથી બતાવ્યો જણાય છે. તમારા પ્રત્યે જે એને સ્નેહભાવ છે એ પૂર્વનું કોઈ કારણ છે. એ મુક્તાત્મા હોવાથી વાસ્તવિક એના કોઈ નામ ઠામ કે ગામ નથી. આ ત્યારથી કે છે, જ્યારથી આ મોક્ષ મળ્યા એને કહે છે, કહેજો એને, ઓલા કદાચ પૂછશે કે તમને કોણે મોકલા, એનું નામ શું, ક્યાં રહીએ છે, એ શું છે. એ મુક્તાત્મા છે, એ મુક્તાત્મા છે, એનું કોઈ નામ નથી. એટલે એની શરીરની અવસ્થા હોવા છતાં અહીંયા પણ અશરીરી પણ સાને જણાય છે, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. એમ અહીંયા આ વાત પકડાય છે કે નામ ગામ ને ઠામ કોના હોય, દેહધારી હોય તો હોય, તો એ તો મુક્તાત્મા છે, તો આ કઈ છે ને. આ વાત તમારે હૃદયથી સમજવાની છે, જે યોગ્ય લાગે એ કહેવાનું છે. જ્ઞાનાવતાર સંબંધી તેમને જેમ જેમ ઈચ્છા જાગે તેમ તેમ વાતચીત કરવી. તેઓ જ્ઞાનાવતારનો સમાગમ ઈચ્છે તેવા પ્રકારથી વાતચીત કરવી. જ્ઞાનાવતારની પ્રશંસા કરતા તેમનો અભિનય ન થાય તે ધ્યાનમાં રાખજો. તેમ જ્ઞાનાવતારની અનન્ય ભક્તિ પણ લક્ષમાં લેજો. હવે હા, મુમુક્ષુને કેવી વિવેકની ધાર ઉપર ચાલવાનું છે, ખાંડાની ધાર ઉપર. આ વિનય માર્ગ ભગવાન મહાવીરે ઉતારા ધ્યાનમાં કર્યો છે. તું અન્યત્ર જા તો એનો આદર કર, અને જેના વતી ગયો છું એની પણ ભક્તિ ભૂલીશ ના. બહુ કપરી વાત છે. અને એને જેમ જેમ જિજ્ઞાસા જાગે તેમ તેમ કહેવાનું. જો એને કાંઈ ઈચ્છા ન હોય, જિજ્ઞાસા ન હોય, તો પોતાના ગુરુ વિશે મૌન રહેવાનું. અહીંયા તો ગુરુનો પ્રચારક બનીને, પ્રશંસક બનીને, જાહેર ખબરનો એજન્ટ બનીને ગયો હોય ને, એમ હજી તો અમારા ગુરુના કેટલો મહિમા ગાય એને આ ખબર પડે છે ને. એકવાર આમ થયું હતું ને, પણ તને કોણે પૂછ્યું છે, કોણે પૂછ્યું છે. પણ આને એવી લાગી છે, આ બધા અધૂરિયાઓ, ગુરુ પણ અધૂરિયા અને એના ચેલા પણ અધૂરિયા. પરમાર્થ માર્ગમાં આ દોષ છે. જેને જેટલી જિજ્ઞાસા જાગે તેટલા પ્રમાણમાં જ એને તૃષાપાન કરાવું. તો તૃષાતુરને તૃષા થાય તેમ કરવું, પણ એની તૃષા ન હોય તો પછી પ્રશ્ન ખોલવો નહીં, શાંત રહેવું. આપણે ત્યાં ગુજરાતીમાં એક સરસ કહેવત છે, સોનાની જાળ કદી પાણીમાં નાખવી નહીં. આપણા ગુરુની મહત્તા ગમે તેની પાસે, ગમે તેમ એને ઈચ્છે કે ન ઈચ્છે, એનું માતને બતાવવાનો આપણો ઉત્સાહ ઉભરો હોય, એથી કરીને કોઈ દિવસ સત્પુરુષની અસાધના કે અવજ્ઞા કરવી નહીં. એટલે કહ્યું કે એમની અનન્ય ભક્તિ લક્ષમાં રાખજો. જેના પ્રત્યે આવી અનન્ય ભક્તિ છે એને ચીપ બનાવી દેતા નહીં, જ્યાં ને ત્યાં ઢોલ નગારા પીટવા બેસી જાઓ, એનો મહિમા ગાવા બેસી જાઓ, એના ચમત્કારના પ્રસંગો ન હોય તો કાલ્પનિક પણ ઊભા કરીને. આ મુમુક્ષુનું લક્ષણ નથી. મન મળ્યાનો જોગ લાગે ત્યારે જણાવજો કે કે તેમના શિષ્ય એવા જે અમે આપના શિષ્ય છીએ, અમને કોઈ રીતે માર્ગની પ્રાપ્તિ થાય તેમ કહો. એનો સિદ્ધાંત ભાગ પૂછજો. અને તેમને જણાવજો કે અમે જે જ્ઞાનાવતાર પુરુષ જણાવ્યા છે તેવો અને આપ અમારે મન એક જ છે, કારણ કે એવી બુદ્ધિ કરવા તે જ્ઞાનાવતારની અમને આજ્ઞા છે. માત્ર હાલ તેમને અપ્રગટ રહેવાની ઈચ્છા હોવાથી તેમની ઈચ્છાને અનુસરીએ છીએ. અને એક સરસ વાક્ય લખ્યું છે કે એક જ દિવસ રોકાજો, કદાચ અમારા પ્રત્યેના ભક્તિભાવને કારણે તમને કહે કે હવે રોકાઈ જાઓ, અમે તમારી ઘણી સરભરા કરીશું, તો પાછા લોભાઈ જતા નહીં. અહીંયા તો જરાક હરખું મળ્યું તો હટે દ્વારકા, તો ગુરુને વેચી ખાય એવા છે બધા. એના નામે જો સુખ સાહેબી મળતી હોય ના પાડે છે. એક જ દિવસ, વધારે નહીં, ફરીથી મળવાનો રાખજો, પણ તરત પાછા ચાલ્યા આવજો. અને અહીંયા એક વાક્ય એક કૃપાળુ દેવની શ્રદ્ધા બતાવે છે કે હરિ ઈચ્છા જે હશે તે સુખદાયક હશે. હરિ ઈચ્છા એમાં જેમ જ્ઞાનાવતારમાં અધિક પ્રેમ તેમને આવે તેમ કરજો. હરિ ઈચ્છા સુખદાયક છે. આ વાક્ય પત્રના શીર્ષકમાં લખ્યું છે કે હરિ ઈચ્છા સુખદાયક જ છે. આટલું કરવા છતાં એમને કોઈ અપેક્ષા નથી. નિષ્કામ આ વાત છે બધી, કે આમ થાય જ એવી આશા અપેક્ષા નથી. હરિ ઈચ્છા એટલે જેમ થવાનું હશે તેમ થશે. જે થાય તે થવા દેવું, જે આવે તે સ્વીકારવું. સ્વીકાર ભાવ એ પરમાર્થ માર્ગની પાયાની ચાવી છે. જે બને તે બન્યા દો, આપણા વશમાં કશું નથી. અનંતા જીવો એના શુભ અને અશુભ ઉદયના પ્રમાણે આખો સંસાર એવો ગૂંથાયેલો છે કે ક્યારે કયું નિમિત્ત આવે છે, ક્યારે કયું નિમિત્ત આવે છે, ક્યારેક કોનો અશુભનો ઉદય, ક્યારેક કોનો શુભનો ઉદય, ક્યારેક કોઈ સાથે પૂર્વાપરના સંબંધો, ગત વર્ષના, ભાવિના, અનંતકાળના, એ ક્યારે ક્યાં ટકરામણ, એનું ગણિત આપણે જાણતા નથી. કર્મની રચના ઘણી ગૂઢ અને ગહન છે. જ્ઞાનીઓ પણ એનો પાર નથી પામી શક્યા. એટલે જ્ઞાનીઓએ પણ સમાધાન કરીને એમ જ કહ્યું છે, એને ક્યારેય કીધું નથી કે આ ગણિતથી આમ જ થશે. કેમ કે ક્યારે શું થઈ જાય એ સમજ પડે નહીં. કર્મને સમજવાનો એક જ ઉપાય છે, સ્વીકાર, શાંત સ્વીકાર. ગમે તે સંયોગો ઉત્પન્ન થાય એને એના પ્રત્યે ઉદાસીનતા આવે. એટલે બીજું એક વાક્ય લખ્યું છે, નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય છે તે પરમ તત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. આ કૃપાળુ દેવની હજુ 24મું વર્ષ એટલે 23મું પૂરું થાય છે, કેમ કે કારતક સુદ 12 એ 23માં, હજુ 3 દિવસ બાકી જન્મદિવસને, 24મું બેસવાના વાર છે, હજી 23ના છેલ્લા 3 દિવસ છે. એ વખતે એની સ્થિતિ શું છે તો નિર્વિકલ્પ જ્ઞાન, આ જ્ઞાનની એક ઓળખાણ છે કે જ્ઞાન આત્માનું હોવું જોઈએ અને બીજું નિર્વિકલ્પ હોવું જોઈએ. આત્મા સંબંધમાં કોઈ ભ્રાંતિ નહીં. અને એ આત્મસિદ્ધિની અંદર કેટલું સરસ કહ્યું છે કે આત્મભ્રાંતિ સમરોગ નહીં. તને આત્માનું જ્ઞાન છે, ભ્રાંતિવાળું ન ચાલે, વિકલ્પવાળું ન ચાલે, નિર્વિકલ્પ. સમ્યકત્વનું પહેલું લક્ષણ નિશંકતા. નિશંકપણાથી નિર્ભયતા આવે છે અને તેથી જ નિસંગતા પ્રાપ્ત હોય છે. નિસંગતા પ્રાપ્ત હોય છે, નિર્ભય નથી એ નિસંગ ન થઈ શકે, અને જેને શંકા છે એ કોઈ દી નિર્ભય થઈ શકે નહીં. કેવો એનો મેળ છે, ગૂંથણી કેવી છે. એ કહે છે, નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય છે તે પરમ તત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. આ એની અનુભવ દશા પકડાય છે કે કૃપાળુ દેવ એ તત્વ સત પોતાનું સ્વસ્વરૂપ એનું ધ્યાન કરે છે. એ ધ્યાન ક્યારે થાય? અનુભૂતિ હોય તો થાય, શબ્દથી ન થાય. આવું નિર્વિકલ્પ આત્મજ્ઞાન જેમને વર્તતું હતું, આવી દશા એને વર્તતી હતી. ખૂબ ગહનતા એટલા માટે છે કે પ્રભુને ઓળખવા માટે, પ્રભુની દશા ઓળખવા માટે. હવે પછી તો કેટલાય પત્રો આવશે, આ તો હજી જેની સાથે ઓળખાણ થયું છે એની સાથે પત્ર વ્યવહાર થયો નથી. પણ ત્યાર પહેલાં આપણે જે પુરુષના ખોળે બેઠા છીએ એ પુરુષની કક્ષા કઈ, દશા કઈ, અવસ્થા કઈ, એની તોલે કોઈ આવી શકે, કોઈને મૂકી શકાય? અતિ પૂર્ણ અવસ્થા, નિર્મળ અવસ્થા, તીર્થંકર સમ અવસ્થા, અરિહંત સમ અવસ્થા, કેવડી સમ અવસ્થા, અને કેટલી નિર્વિકલ્પ છે. નથી કોઈ દંભ, નથી આડંબર, નથી કોઈનો અભિમાન. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ પણ અમે અભિમાનથી કહેતા નથી, માત્ર કરુણાથી કહીએ છીએ. એટલા માટે તમે અમને ઓળખશો તો અમારા બોધના આશ્રિત થશો. તમે અમારા બોધના આશ્રિત થશો તો તમે આ કાળે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વરૂપને પામશો. જગત માત્રના જીવ જ્ઞાની બધાય ન થઈ શકે, પણ પરમાર્થ માર્ગમાં બે પ્રકારના જીવોની પ્રવૃત્તિ હોય છે, એક જ્ઞાનીની અને બીજા જ્ઞાનીના આશ્રય. જ્ઞાનીનો આશ્રય એ જ કરી શકે કે જેને જ્ઞાનીની આવી નિર્વિકલ્પ નિસંદેહ અવસ્થાનું દર્શન થયું હોય, શ્રદ્ધા થઈ હોય. જેમ સમ્યક દર્શનમાં પોતાના આત્માનું દર્શન થાય, એની પ્રતીતિ થાય અને એની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે, એમ સમ્યક દર્શનનો બીજો ગુણ કે પોતે જેનું ઉપાસના કરે છે એ પુરુષની દશાનું નિસંદેહ નિશંક દર્શન થાય, પ્રતીતિ થાય કે આ જ્ઞાની પુરુષ છે, તો આશ્રય બંધાય. એક સ્વરૂપ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાની થવું અને બીજું જ્ઞાનીના આશ્રયવાન થવું. આશ્રય ભક્તિ પરમ કૃપાળુ દેવે આપણને આપી છે. આ કાળની અંદર જગતના જીવો એનો પુરુષાર્થ નબળો છે, એનું સંઠાણ નબળું છે, એનો કાળ વિપરીત છે, સત્પુરુષના વિયોગ છે. આવી અવસ્થાની અંદર પણ એ આત્મા છે, ચૈતન્ય છે, એ જરૂર પોતાના બંધન દૂર કરી શકશે, એ પોતાની જાતેને તો આશ્રિત થઈને કરી શકશે. એકવાર એને સાચો આશ્રય બંધાઈ જાય અને આ આશ્રયથી દેહ છૂટે એવો બંધાય, આ જીવન